વચનામૃત લોયાનું 18મું. ભગવાનમાંથી મનુષ્ય ભાવ ટાળી દિવ્ય ભાવે યુક્ત નિશ્ચય કરવા વિશે બોધ. સંવત 1877 ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા ને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરશું ને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો, એમ કહીને બોલ્યા છે, ભગવાનનો નિશ્ચય થાવો તે સૌથી મહાકઠણ છે ને નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે. માટે કહેતે બીક લાગે છે જે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવડું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય ને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે અને આ વાત સમજે નહીં ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચ્યપ ગણી રહે છે. તે સારું વાત કરીએ છીએ જે ભગવાને વારાનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મચ્છાવતર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા કચ્છાવતર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામનાવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેળ ધીંગી ને શરીર ધીંગું એવા ટુકડા હતા તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું ઇત્યાદિ જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વારાને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વારા રૂપ જ દેખે છે અને મચ્છજીને મળ્યા તે શું ધામને વિશે મચ્છર રૂપ જ દેખે છે અને કુર્મને મળ્યા તે શું ધામને વિશે કુર્મ રૂપ જ દેખે છે અને નૃષિને મળ્યા તે શું ધામને વિશે નૃષિ રૂપ જ દેખે છે અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે અને જેણે વારાને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ અને સખા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો અને મચ્છને પતિભાવે ભજ્યા તે શું માછલી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો ને કુર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું કાચબો થયો અને નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ અને સખા ભાવે ભજ્યા તે શું વાઘ થયો ને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો. માટે જો ભગવાનનું મૂળ રૂપ વારાદિક જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકાર પણ થાય, ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે, તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે, ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશય સુખરૂપ છે, ને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે, અને આલોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે, ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે, ને સહસ્ત્રભુજ પણ દેખાય છે, ને તે જ ભગવાન મચ્છ કચ્છ વારાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્યને અનંત શક્તિ સોતા જ મચ્છ કચ્છાદિક રૂપને ધારણ કરે છે, અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે,
ભૂભારઃ ક્ષપિતો યેન તામ તનુ વિજહાવજઃ કંટકમ કંટકેનૈવ દ્વયમ ચાપી શિતુઃ સમમ.
અર્થાત જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપી જે જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને, ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો, અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહ રૂપ ધાર્યું, અને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઈચ્છ્યા, પણ તે સિંહને કોણ મારે. પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા, ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બે જણે દેહ મૂક્યો, તેણે કરીને શિવ સર્વેશ્વર મહાદેવ થયા, ને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહ શીલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મચ્છ કુર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મચ્છ કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ ચક્ર ગદા પદ્મ વૈજંતી માળા પીતાંબર વસ્ત્ર કિરીટ મુગટ શ્રીવચ્છનું ચિહ્ન ઇત્યાદિ ચિહ્ન સહિત ભગવાનની મૂર્તિને લખે છે. તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું છે, અને શ્રી કૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, ને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું, તથા રુક્મિણીને મૂર્છા આવી ત્યારે ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, અને અર્જુનને પણ એમ કહ્યું જે
તનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ત્રબાહો ભવવિશ્વમૂર્તે.
માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપે દેખતા, અને યાદવા સ્થળી કરીને પીપળાની હેઠે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રીય ઋષિએ ભગવાનનું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબર સહિત દીઠું, અને શ્રી કૃષ્ણ ભગવાન તો શ્યામ હતા, ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે, તેને વિશે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન ધારણા સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મશાલ દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિશે છે ને તે નથી દેખાતો, તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાઉં, તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે, ને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે. ને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે,
અવજાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂતમહેશ્વરમ.
માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ અંતકરણના ભાવ છે, તથા હાડ, ચામ, મળમૂત્રાદિક, તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહ. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે, તો પણ તેનો નિશ્ચય કાચો છે ને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો મનુષ્ય ભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવ ભાવ લાવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેમનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવ ભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સંભાળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું જે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો, ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે આ ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો, ને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું, ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે, જે આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા, ને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી, એવી રીતે ગુણ અવગુણ પરઠ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કાજે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, ને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે, તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂજે તો આ સમજો તો એટલી સમજવી છે, ને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે. અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી, ને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાતે કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશો માં? જરૂર ભૂલશો માં. એમ કહીને શ્રીજી મહારાજ સર્વ ભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત લોયાનું 18મું.
લોયાના 18મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય 1 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે નિશ્ચયની વાત સમજતા ન આવડે તો અમારે વિશે મનુષ્ય ભાવ રહી જાય, ને અમને બીજા અવતારના જેવા જાણે તો દૂષણ આવે. બીજી બાબતમાં મચ્છાદિકના દ્રષ્ટાંતપૂર્વક પોતાનો દિવ્ય ભાવ કહ્યો છે, જે અમે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અમારા ધામને વિશે સચ્ચિદાનંદ પ્રકાશમય મૂર્તિ છીએ, અને અનંત કોટી બ્રહ્માંડના પતિ રાજાધિરાજ સર્વનિયંતા સર્વાંતર્યામી અતિશય સુખરૂપ ને સદા દ્વિભુજ છીએ, ને અમારી ઈચ્છાએ ક્યારેક ચતુર્ભુજાદિક તથા રામકૃષ્ણાદિક રૂપ ધારણ કરીએ છીએ, અને કાર્ય થઈ રહ્યા પછી અદ્રશ્ય કરીએ છીએ, અને શ્રી કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ છે, અને મચ્છાદિક સર્વ ચતુર્ભુજ અવતારોના નિયંતા છે, અને શ્રી કૃષ્ણને દ્રષ્ટાંતે પોતાનું દિવ્યપણું કહ્યું છે, જે અમે મનુષ્ય જેવા જણાઈએ છીએ પણ અમારી વિશે અતિ પ્રકાશ ને સર્વ સુખ રહ્યા છે, તે ધ્યાન ધારણા ને સમાધિવાન અમને પ્રકાશે યુક્ત દેખે છે, અથવા અમારી ઈચ્છાથી પણ અમે તેજોમય દેખાઈએ છીએ, અને શ્રી કૃષ્ણ ભગવાનને દ્રષ્ટાંતે કહ્યું છે કે મૂઢ જીવ અમને મનુષ્ય જેવા જાણે છે, તેમને અમારો નિશ્ચય નથી, અને તે જરૂર સત્સંગમાંથી પડશે, ને અમારે વિશેથી મનુષ્ય ભાવ ટાળીને દિવ્ય ભાવ કરે તો જ પૂરો નિશ્ચય કહેવાય. ત્રીજી બાબતમાં અમને દિવ્ય જાણીને દર્શન કરે તેને જ અમારો નિશ્ચય જાણવો, ને ત્યારે જ એને ધોખો ન થાય, ને ગુણ અવગુણ ન આવે, ને વિમુખ ન થાય, માટે અમને ને પંચવર્તમાને યુક્ત અમારા ભક્તને દિવ્ય જાણવા, એવી રીતે પોતાનું દિવ્ય ને સર્વોપરીપણું પ્રતિપાદન કર્યું છે, ને દિવસમાં એકવાર એ વાત કરવાની આજ્ઞા કરી છે. પ્રશ્ન 1. બીજી બાબતમાં અમારી ઈચ્છાએ ચતુર્ભુજાદિક દેખાડીએ છીએ, અને મચ્છ કુર્મ રામકૃષ્ણાદિક રૂપ ધારણ કરીએ છીએ એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 1. પોતાને વિશે ભગવાનપણાનું નિશ્ચય કરાવવા સારું શ્રીજી મહારાજ ચતુર્ભુજ અષ્ટભુજ સહસ્ત્રભુજ રૂપે તથા રામકૃષ્ણાદિક અવતારો રૂપે દેખાય, ને નિશ્ચય રૂપ કાર્ય કર્યા પછી તે રૂપ અદ્રશ્ય કરે અને રામકૃષ્ણાદિક જે પોતાના આવિર્ભાવ તે દ્વારે પ્રગટ થાય ત્યારે તે અવતારો પણ તેમનો નિશ્ચય કરાવવા સારું ચતુર્ભુજાદિક રૂપે ને મચ્છકચ્છાદિક રૂપે દર્શન આપે ને પછી તે રૂપ અદ્રશ્ય કરે તે સર્વ અવતારોને વિશે પોતાની સત્તા રહી છે માટે રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું છે અને પોતે તો પોતાના તેજરૂપ અક્ષરધામમાં સદા દ્વિભુજ રૂપે અખંડ વિરાજમાન રહે છે. પ્રશ્ન 2. પ્રથમ અનાદિ દ્વિભુજ કહ્યા અને પછીથી અનાદિ ચતુર્ભુજ કહ્યા તે કેમ સમજવું? ઉત્તર 2. અનાદિ દ્વિભુજ શ્રીજી મહારાજે પોતાને કહ્યા છે અને પછીથી અનાદિ ચતુર્ભુજ કહ્યા તે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે. તે એ જ બાબતમાં કહ્યું છે જે શ્રી કૃષ્ણ ભગવાને વસુદેવ, દેવકી, અક્રૂર અને રુક્મિણીને ચતુર્ભુજપણે દર્શન આપ્યું ને અર્જુન સદાય ચતુર્ભુજ રૂપે દેખતા ને ઉદ્ધવજીએ ને મૈત્રેય ઋષિએ પણ ચતુર્ભુજ રૂપે દીઠા એમ કહ્યું. તે મચ્છ, કચ્છ, વામન, રામ, દત્ત, કપિલાદિક સર્વે ચતુર્ભુજ અવતારોના અવતારી અનાદિ ચતુર્ભુજ શ્રી કૃષ્ણ છે. એટલા માટે મચ્છકુર્માદિકના ચતુર્ભુજ રૂપે ચિત્રામણ કરે છે તે ચતુર્ભુજ શ્રી કૃષ્ણના અને વાસુદેવ બ્રહ્મ તથા મૂળ અક્ષર એ દ્વિભુજ અવતારોના અવતારી અનાદિ દ્વિભુજ શ્રીજી મહારાજ છે. પ્રશ્ન 3. જેને અમારો નિશ્ચય હોય તે અમને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત સમજે અને રાધિકા, લક્ષ્મી આદિક સેવા કરે છે એવા પરમ ભાવે સહિત દેખે છે એમ કહ્યું. તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. શ્રીજી મહારાજ જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે અહીં મનુષ્ય રૂપે દર્શન આપે છે. તેમના ભેળા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક સર્વે ધામોના અધિપતિ તે પાર્ષદો તથા સમૃદ્ધિ ઐશ્વર્ય સહિત આવે છે. તે સર્વે શ્રીજી મહારાજની સેવા કરે છે. એવા શ્રીજી મહારાજને દિવ્ય ભાવે સહિત સર્વોપરી જાણવા તે પરમ ભાવે સહિત જાણ્યા કહેવાય. તે મધ્યના 58મા વચનામૃતના પહેલા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન 4. અમારા દિવ્ય ચરિત્ર દેખીને અમારે વિશે દિવ્ય ભાવ આવે છે એમ શ્રીજી મહારાજે કહ્યું. તે કેવા ચરિત્રથી દિવ્ય ભાવ આવતો હશે? ઉત્તર 4. શ્રીજી મહારાજે સમાધિઓ કરાવીને સર્વે અવતારોને પોતાની સ્તુતિ કરતા દેખાડ્યા તથા તે અવતારોને પોતાની વિશે લીન કરી દેખાડ્યા. એવા ઐશ્વર્ય જોઈને સર્વે અવતારોના અવતારી જાણ્યામાં આવે અને જ્યારે મુક્તનો સમાગમ કરે ત્યારે બ્રહ્મકોટી, મૂળ અક્ષરકોટી એ સર્વેથી પર અક્ષરાતીત પુરુષોત્તમ છે એમ જાણ્યામાં આવે છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું અક્ષરધામ દેખાડ્યું એમ કહ્યું. તે અક્ષરધામ કયું સમજવું? ઉત્તર 5. એમણે પોતાનું गोलोक धाम देखाड़ियु हतु। तेने आ ठेकाने अक्षरधाम नामे कह्यु छे। प्रश्न छ, त्रीजी बाबत में दिव्य भावे सहित दर्शन करे त्यारे निश्चय थयो जाणवो एम कह्यु, ते भगवान ने दिव्य तेजोमय देखता हशे के मनुष्य रूपे ज देखता हशे? उत्तर छो, पोतानी समझण मां दिव्य भाव लावीने दर्शन करे तेनो निश्चय परिपक्व जाणवो, ने मनुष्य भावे तथा प्रतिमा भावे दर्शन करे तो तेनो निश्चय काचो कहवाय। माटे भगवान तो मनुष्य रूपे तथा प्रतिमा रूपे जेवा देखाता होय तेवा ज देखाय, पण समझण मां दिव्य भाव लावो तो पाको निश्चय कहवाय। अने जारे पोताना आत्मानी श्रीजी महाराजना तेज साथे एकता करीने श्रीजी महाराजनु ध्यान करे त्यारे महातेज जेवो थाय, त्यारे ते मूर्ति ने सर्वत्र ज्यां जुए त्यां तेजोमय देखे। प्रश्न सात, आ अमारी वार्ता नित्य प्रत्ये दिवस मां एक वार करवी एम श्रीजी महाराजे आज्ञा करी, ते वात कई जाणवी? अने जय स्वामीनारायण कहीने हसता थका पोताने उतारे पधार्या, ते हसवानु कारण शू हशे? उत्तर सात, श्रीजी महाराज तथा तेमना भक्त मनुष्य रूपे जणाय छे, तेमने जेवा अक्षरधाम मा दिव्य तेजोमय छे तेवा समझाववा एम आज्ञा करी छे, अने पोताने विषे थी तथा पोताना भक्तने विषे थी मनुष्य भाव टळावीने दिव्य भाव ने सर्वोपरिपणु समझाव्यु, तेथी बहु प्रसन्न थईने हस्या छे। इति लोयाना 18मा वचनामृतनी रहस्यार्थ प्रदीपिका टीका समाप्त। इति श्री कच्छ देशे वृषपुर निवासी अनादि महामुक्तराज श्री अबजी भाई विरचित साक्षात पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामी नारायण मुख कमल निःसृत वचनामृत रहस्यार्थ प्रदीपिकायां लोया प्रकरणं समाप्तम्।